એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં અમે તમારા યજમાનો એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે
ખબર છે આજકાલ બધે જ સંભળાય છે, પોપ્યુલિઝમ.
હા, લોકવાદ. અને આ શબ્દ જેટલો વપરાય છે એટલી જ એના વિશે ગેરસમજો પણ છે.
એટલે આજે આપણે એને બરાબર સમજવાની કોશિશ કરીશું.
બિલકુલ. અને એ સમજવા માટે આપણે આધાર લઈશું એક જાણીતા રાજકીય વૈજ્ઞાનિક કાસ મૂડેના કામનો. એમના બે પુસ્તકો છે, પોપ્યુલિઝમ અને પોપ્યુલિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, આ પુસ્તકો ખરેખર આ વિષયને સમજવા માટે ખૂબ સારા છે. મૂળેએ એ સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કર્યો છે જે ઘણીવાર ખૂટતી હોય છે.
અને આ વિષય આજે મહત્વનો કેમ છે? કારણ કે આપણે જોઈએ છે ને, દુનિયાભરમાં ઘણા દેશોમાં આ પોપ્યુલિઝમનો જાણે ઉદય થઈ રહ્યો છે.
સાચી વાત છે. અને એનાથી લોકશાહી જેવી આપણી વ્યવસ્થાઓ સામે નવા સવાલો, નવા પડકારો આવી રહ્યા છે. એટલે આ ઘટના શું છે એ સમજવું અત્યારે ખૂબ જરૂરી છે.
તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો જેમના કામ પર આપણે વાત કરવાના છીએ એ કાસ મૂડે વિશે થોડું જાણીએ. કોણ છે આ વ્યક્તિ? એમની વાતમાં શું ખાસ છે?
કાસ મૂડે મૂળ નેધરલેન્ડના છે અને રાજકીય વિજ્ઞાનમાં, ખાસ કરીને યુરોપિયન રાજકારણ, ઉગ્રવાદ અને હા, પોપ્યુલિઝમના અભ્યાસમાં એમનું નામ મોખરે છે. અત્યારે તેઓ યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા, અમેરિકામાં પ્રોફેસર છે.
ઓકે.
અને ઓસ્લો યુનિવર્સિટીનું એક સેન્ટર છે, CREX, જે ઉગ્રવાદ પર સંશોધન કરે છે, ત્યાં પણ તેઓ સંકળાયેલા છે.
એટલે અનુભવ તો ઘણો લાગે છે. બે દાયકાથી વધુ સમયથી આ ક્ષેત્રમાં કામ કરે છે.
ચોક્કસ. અને એમના કામમાં એ ઊંડાણ દેખાય છે. એમણે PhD લીડન યુનિવર્સિટીથી કર્યું છે. પણ એમની ખાસ વાત શું છે? પહેલું તો એમણે પોપ્યુલિઝમને એક, એમ કહીએ કે વૈચારિક ચોકઠામાં મૂકવાની કોશિશ કરી.
હા, પેલો શબ્દ તમે વાપર્યો તો પાતળી કેન્દ્રિત વિચારધારા.
બરાબર, સિન સેન્ટર્ડ આઈડિયોલોજી. થોડો અટપટો લાગે, પણ એનો મતલબ એમ કે પોપ્યુલિઝમ પોતે કોઈ મોટી વ્યાપક સામાજિક ફિલસૂફી નથી. એની પાસે બધા જવાબો નથી, પણ
એ બીજા સાથે ભળી જાય છે, જેમ કે રાષ્ટ્રવાદ કે સમાજવાદ સાથે.
એકદમ સાચું. કોઈ પણ જાડી વિચારધારા સાથે એ આસાનીથી જોડાઈ જાય. આ એની ખાસિયત છે. બીજું, એમનું વિશ્લેષણ ખાલી યુરોપ કે અમેરિકા પૂરતું નથી, પણ વૈશ્વિક છે.
એટલે સરખામણી કરી શકાય.
હા. અને ત્રીજું, જે મને બહુ મહત્વનું લાગે છે, તે છે એમનો તટસ્થ અભિગમ. મૂડે એવું નથી કહેતા કે પોપ્યુલિઝમ સારું છે કે ખરાબ. એ તો બસ એને સમજાવવાનો પ્રયાસ કરે છે.
મીડિયાની જેમ સનસનાટી નથી ફેલાવતા?
ના, બિલકુલ નહીં. શાંતિથી, પુરાવા આધારિત વાત કરે. અને છેલ્લે, તેઓ આ વિષયના જૂના જાણકાર છે. 2010 પછી જે લહેર આવી એ પહેલાથી તેઓ આના પર કામ કરી રહ્યા હતા. એટલે એમની સમજમાં એક પરિપક્વતા છે.
સરસ. તો આ કાસ મૂડેના પુસ્તકોનો મુખ્ય હેતુ શું છે? એ શું સમજાવવા માંગે છે પોપ્યુલિઝમ વિશે?
એમનો મુખ્ય હેતુ તો એ છે કે ભાઈ, આ પોપ્યુલિઝમ છે શું, કઈ રીતે કામ કરે છે, અને લોકશાહી માટે એના સારા નરસા પાસા શું છે, એના માટે એક સ્પષ્ટ પુરાવા આધારિત સમજ આપવી. કારણ કે આ શબ્દ એટલો બધો વપરાય છે ને,
એનો અર્થ જ ખોવાઈ જાય છે ઘણીવાર.
બરાબર. મૂળેની સૌથી મોટી દલીલ એ છે કે આ ખાલી કોઈ નેતાની બોલવાની સ્ટાઇલ નથી, કે ચૂંટણી જીતવાની કોઈ ટ્રિક નથી.
ના, એ એક વિચારધારા છે, ભલે તમે કહ્યું એમ પાતળી હોય.
હા, પાતળી પણ વિચારધારા. દુનિયાને જોવાની એક ખાસ નજર. અને આ વિચારધારાનો પાયો શું છે? તો કે સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે, પણ આ ભાગલા આર્થિક કે સામાજિક કરતાં વધુ નૈતિક છે.
નૈતિક કઈ રીતે?
એક તરફ છે શુદ્ધ લોકો, એટલે કે સામાન્ય, સારા, પ્રમાણિક, મહેનતુ લોકો, આપણી જેવા.
ઓકે.
અને
બીજી તરફ
છે ભ્રષ્ટ ઉચ્ચવર્ગ, એટલે કે રાજકારણીઓ, મોટા ઉદ્યોગપતિઓ, બુદ્ધિજીવીઓ, મીડિયાવાળા, જેઓ પોતાના સ્વાર્થમાં રચાપચા રહે છે અને સામાન્ય લોકોની દરકાર નથી કરતા. આ સારા વિરુદ્ધ ખરાબની લડાઈ જેવું છે.
અને આ વિચારધારા પ્રમાણે રાજકારણનો મતલબ શું?
રાજકારણ એટલે લોકોની સામાન્ય ઈચ્છા, ધ જનરલ વિલની સીધી અભિવ્યક્તિ. લોકો જે ઈચ્છે એ સીધે સીધું થવું જોઈએ, વચમાં કોઈ રોકટોક નહીં.
અહીં જ થોડી ગૂંચવણ થાય, ખાસ કરીને લોકશાહીના સંદર્ભમાં. મૂળે એમ કહે છે કે પોપ્યુલિઝમ પોતે લોકશાહી વિરોધી નથી. કેમ?
કારણ કે તે લોકોના શાસન પર, લોકોની સત્તા પર ખૂબ ભાર મૂકે છે. એ અર્થમાં તો તે લોકશાહીના મૂળ વિચાર સાથે જોડાયેલું છે.
પણ અહીં એક પણ છે.
હા, મોટો પણ. એ લોકશાહી વિરોધી નથી, પણ ઉદાર લોકશાહી, લિબરલ ડેમોક્રેસી વિરોધી છે. આ ફરક સમજવો બહુ જ જરૂરી છે.
ઉદાર લોકશાહી એટલે?
ઉદાર લોકશાહી એટલે ખાલી બહુમતીનું રાજ નહીં, એમાં લઘુમતીના અધિકારોનું રક્ષણ પણ આવે. કાયદાનું શાસન હોય, સત્તાનું વિભાજન હોય, જેમ કે સરકાર, સંસદ અને ન્યાયતંત્ર અલગ અલગ હોય, સ્વતંત્ર હોય, અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય, આ બધું મળીને ઉદાર લોકશાહી બને.
અને પોપ્યુલિઝમ આ બધી બાબતોને
ઇને લોકોની ઈચ્છાના રસ્તામાં આવતા રોડા તરીકે જુએ છે. સ્વતંત્ર કોર્ટ, મીડિયા, બંધારણ, આ બધું તો પેલો ભ્રષ્ટ ઉચ્ચ વર્ગ છે ને, એણે સામાન્ય માણસને રોકવા માટે ઊભું કર્યું છે. એટલે મૂળેનું વિશ્લેષણ આપણને સમજાવે છે કે આ વિચાર આટલો આકર્ષક કેમ છે અને ઉદાર લોકશાહી માટે કેવો ખતરો ઊભો કરી શકે છે.
ચાલો અને થોડું વધુ સમજીએ. તમે કહ્યું પાતળી કેન્દ્રિત વિચારધારા. વ્યવહારમાં આનો મતલબ શું? તમે ઉદાહરણ આપ્યું યુરોપ અને લેટિન અમેરિકાનું.
હા, એટલે કે તે એકલું નથી ચાલતું, તેને કોઈ જાડી વિચારધારાનો ટેકો જોઈએ. જેમ કે યુરોપમાં જમણેરી પોપ્યુલિઝમ મોટા ભાગે રાષ્ટ્રવાદ અને વતનવાદ સાથે જોડાય છે.
વતનવાદ એટલે?
નેટિવિઝમ.
એટલે કે જે તે દેશના મૂળ નિવાસીઓને જ પ્રાધાન્ય આપવું. બહારથી આવેલા લોકો, શરણાર્થીઓ, સ્થળાંતરિતોને દેશ માટે ખતરો ગણવા. એમની દલીલ હોય છે કે આપણે, એટલે સાચા દેશભક્તો, વિરુદ્ધ તેઓ, એટલે ભ્રષ્ટ ઈયુના બાબુઓ અને બહારના લોકો.
અને લેટિન અમેરિકામાં ડાબેરી પોપ્યુલિઝમ સમાજવાદ સાથે જોડાયો. બરાબર. ત્યાં શુદ્ધ લોકો એટલે ગરીબ મજૂર વર્ગ અને ભ્રષ્ટ ઉચ્ચ વર્ગ એટલે અમીર લોકો અને વિદેશી તાકાતો, ખાસ કરીને અમેરિકા. ત્યાં ભાર આર્થિક સમાનતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા પર હોય છે.
એટલે મૂળ વાત લોકો વીસ ઉચ્ચ વર્ગ એ જ રહે છે, પણ કોણ લોકો અને કોણ ઉચ્ચ વર્ગ એ બદલાયા કરે.
હા, બરાબર. એ સ્થાનિક પરિસ્થિતિ અને કઈ જાડી વિચારધારા સાથે જોડાયું છે તેના પર આધાર રાખે છે.
અને આ ઉચ્ચવર્ગમાં ખાલી રાજકારણીઓ જ આવે કે બીજા પણ?
ના ના, ઘણા બધા. રાજકીય નેતાઓ તો ખરા જ, પણ સાથે સાથે મોટી કંપનીઓવાળા, બેન્કરો, પછી સાંસ્કૃતિક ઉચ્ચવર્ગ, પ્રોફેસરો, કલાકારો, લેખકો, જેમને સામાન્ય માણસથી દૂર ગણવામાં આવે, અને હા, મીડિયા, ખાસ કરીને મુખ્ય પ્રવાહનું મીડિયા,
જેને ફેક ન્યૂઝ કહેવાય છે.
એ જ. ટૂંકમાં જે કોઈ સામાન્ય લોકોની વિરુદ્ધમાં હોય કે એવું લાગે કે એમના હિત નથી જોતા, એ બધા ભ્રષ્ટ ઉચ્ચ વર્ગમાં આવી જાય.
ઓકે, આ સમજાયું. પણ સવાલ એ છે કે આજકાલ આ આટલું બધું કેમ ચાલે છે? લોકો કેમ આવા નેતાઓ કે પક્ષો તરફ આકર્ષાય છે? મૂંડે આના કારણો શું ગણાવે છે?
મૂંડે આને સમજવા માટે પેલો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત વાપરે છે, પુરવઠો અને માંગ, સપ્લાય એન્ડ ડિમાન્ડ, જે બહુ રસપ્રદ છે.
પુરવઠા બાજુ એટલે સપ્લાય સાઈડ?
હા, એટલે કે એવા પરિબળો જે પોપ્યુલિસ્ટ રાજકારણને શક્ય બનાવે છે. જેમ કે કરિશ્માવાળા નેતાઓ, એવા નેતા જે આમ સામાન્ય માણસ જેવા લાગે, લોકો સાથે સીધી વાત કરી શકે,
સ્થાપિત નેતાઓથી અલગ દેખાય.
બરાબર. બીજું, કમ્યુનિકેશન, સંદેશાવ્યવહારની નવી રીતો, ખાસ કરીને સોશિયલ મીડિયા. એનાથી મુખ્ય મીડિયાને બાયપાસ કરીને સીધા લોકો સુધી પહોંચી શકાય. રેલીઓ પણ મહત્વની.
અને ત્રીજું,
સંગઠન. શરૂઆતમાં ભલે આંદોલન જેવું લાગે, પણ લાંબો સમય ટકવા અને ચૂંટણી જીતવા માટે પાર્ટી જેવું મજબૂત માળખું જોઈએ.
આ તો થઈ સપ્લાયની વાત, પણ ડિમાન્ડ કેમ છે? લોકો આવું રાજકારણ કેમ ઈચ્છે છે?
હા, એ પણ મહત્વનું છે. મૂળે કહે છે કે કોઈ એક કારણ નથી, અનેક કારણોનું મિશ્રણ છે. પહેલું, આર્થિક કારણો.
જેમ કે બેરોજગારી, અસમાનતા.
હા, ગ્લોબલાઇઝેશનને કારણે નોકરીઓ જવી, આવકની અસમાનતા વધવી, ગામડા નાના શહેરો પાછળ રહી જવા, આનાથી જે લોકોને લાગે છે કે તેમની સાથે અન્યાય થયો છે, તેઓ પરિવર્તન ઈચ્છે છે.
બીજું કારણ સાંસ્કૃતિક લાગે છે.
બરાબર, સાંસ્કૃતિક પ્રતિક્રિયા. સમાજમાં ઝડપી ફેરફારો આવી રહ્યા છે, સ્થળાંતર, શહેરીકરણ, નવા મૂલ્યો. એનાથી કેટલાક લોકોને એમ લાગે કે આપણી જૂની ઓળખ, આપણી સંસ્કૃતિ ખતરામાં છે.
એટલે તેઓ પરંપરાને પકડી રાખવા માંગે.
હા, અને ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું, રાજકીય અસંતોષ.
એટલે કે મુખ્ય પક્ષો પર ભરોસો નથી રહ્યો, ભ્રષ્ટાચાર.
ચોક્કસ, લોકોને લાગે છે કે રાજકારણીઓ ભ્રષ્ટ છે, સામાન્ય માણસની વાત સાંભળતા નથી, સિસ્ટમ બરાબર કામ નથી કરતી. ત્યારે તેઓ કોઈ બહારથી આવેલા, સિસ્ટમને પડકારનારા નેતા તરફ આકર્ષાય છે. આ ત્રણે, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય કારણો ભેગા થાય ત્યારે પોપ્યુલિઝમ માટે યોગ્ય વાતાવરણ બને છે.
આપણે વૈશ્વિક ઉદાહરણો જોયા, એ સ્પષ્ટ છે કે આ કોઈ એક દેશની વાત નથી. પણ હજુ પેલો મુદ્દો લોકશાહી સાથેનો સંબંધ થોડો ગૂંચવે છે. તમે કહ્યું લોકશાહી તરફી પણ ઉદારમતવાદ વિરોધી, આ થોડું આમ ઉલટું નથી લાગતું?
લાગે, પણ એ જેની ખાસિયત છે એની જટિલતા છે. જુઓ, પોપ્યુલિઝમ લોકોના શાસન પર ભાર મૂકે છે, એટલે એ અર્થમાં તે લોકશાહીના મૂળ વિચારની નજીક છે, અને ક્યારેક એ લોકશાહી માટે સારું પણ કરી શકે.
કઈ રીતે?
જેમ કે જો જૂના પક્ષો અમુક લોકોના અવાજને કે અમુક મુદ્દાઓને સાવ દબાવી દેતા હોય તો પોપ્યુલિસ્ટ પક્ષો તેમને સામે લાવી શકે, રાજકારણમાં નવી હવા લાવી શકે, જે લોકો રાજકારણથી દૂર થઈ ગયા હોય તેમને પાછા જોડી શકે.
આ તો સારી વાત થઈ, પણ પછી ખતરો ક્યાં છે ઉદાર લોકશાહી માટે?
ખતરો ત્યાં છે જ્યાં તે લોકોની ઈચ્છાના નામે ઉદાર લોકશાહીના જે રક્ષણાત્મક કવચો છે તેને તોડવાનું શરૂ કરે છે, જેમ કે લઘુમતીઓના અધિકારો.
કારણ કે બહુમતી જે કે એ જ સાચું.
હા, પોપ્યુલિસ્ટ કહી શકે કે બહુમતી લોકોની ઈચ્છા જ સર્વોપરી છે, લઘુમતીઓની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ સાચા લોકો નથી અથવા તો આપણા નથી. એ જ રીતે જો સ્વતંત્ર કોર્ટ કે મીડિયા સરકારની વિરુદ્ધ જાય
તો એ લોકોના દુશ્મન બની જાય.
બરાબર, એમને ભ્રષ્ટ ઉચ્ચ વર્ગના એજન્ટ કહીને નબળા પાડવાની કોશિશ થાય. સત્તાનું વિભાજન, બંધારણીય મર્યાદાઓ, આ બધું લોકોની ઈચ્છામાં નડતરરૂપ ગણાય.
એટલે કે ચૂંટણીઓ થાય, સરકાર બને, પણ પેલી સ્વતંત્રતાઓ, અધિકારો, સંસ્થાઓ, એ બધું નબળું પડતું જાય.
બિલકુલ જ. આના માટે મૂળે એક શબ્દ વાપરે છે, અનુદાર લોકશાહી,
ઇલિબરલ ડેમોક્રેસી.
હા, એટલે કે એવી સિસ્ટમ જ્યાં ચૂંટણી થાય પણ નાગરિક સ્વતંત્રતા ઘટે, વિરોધ પક્ષોને જગ્યા ન મળે, કોર્ટ કચેરીઓ સરકારના દબાણમાં આવી જાય. હંગેરીનું ઉદાહરણ આમાં વારંવાર અપાય છે. આ પોપ્યુલિઝમનો સૌથી મોટો ખતરો છે, લોકશાહીના નામે જ લોકશાહીના ઉદાર તત્વોને ખતમ કરી નાખવા.
જો આટલો મોટો પડકાર છે તો પછી કરવું શું? આનો સામનો કેવી રીતે થાય? મુખ્ય પક્ષોએ શું કરવું જોઈએ? સમાજે શું કરવું જોઈએ? મૂળે શું કહે છે આ વિશે?
મૂળે પહેલા તો એ કહે છે કે શું ન કરવું જોઈએ. અમુક પ્રતિભાવો કામ નથી આવતા, જેમ કે પોપ્યુલિસ્ટ પક્ષોનો સાવ બહિષ્કાર કરી દેવો. એનાથી તો એમને જ ફાયદો થાય.
કેવી રીતે?
એ લોકો કહેશે, જુઓ, આ મોટા લોકો અમને બોલવા જ નથી દેતા, અમે સાચા છીએ એટલે જ એમને રોકે છે. બીજો ખોટો રસ્તો છે એમની નકલ કરવી.
એટલે કે મુખ્ય પક્ષો પણ એમના જેવી જ ભાષા બોલવા માંડે.
હા, એ જ મુદ્દા, એ જ શૈલી. એનાથી તમે પોપ્યુલિઝમને જ વધારે માન્યતા આપો છો અને પોતાના મૂળ સિદ્ધાંતો છોડી દો છો.
તો પછી સાચો રસ્તો કયો?
મૂળેનો ભાર એ વાત પર છે કે લક્ષણોની સારવાર કરવા કરતાં રોગના મૂળ સુધી પહોંચો. પોપ્યુલિઝમ જે મુદ્દાઓ ઉઠાવીને આગળ વધે છે, જેમ કે આર્થિક અસમાનતા, રાજકીય ભ્રષ્ટાચારની લાગણી, લોકોને એમ લાગવું કે તેમનો અવાજ સંભળાતો નથી, આ મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.
એટલે કે મુખ્ય પક્ષોએ વધારે સારું કામ કરવું પડશે, વધારે લોકોની વાત સાંભળવી પડશે.
બરાબર, વધુ સંવેદનશીલ, વધુ જવાબદાર, વધુ સમાવેશી બનવું પડશે. અને
સાથે સાથે,
હા,
સાથે સાથે ઉદાર લોકશાહીના જે મૂલ્યો અને સંસ્થાઓ છે, સ્વતંત્ર ન્યાયપાલિકા, મુક્ત મીડિયા, લઘુમતીઓના અધિકારો, કાયદાનું શાસન, એનો મજબૂતીથી બચાવ કરવો પડશે. એને નબળા પડવા દેવાય નહીં. ટૂંકમાં, પોપ્યુલિઝમનો જવાબ લોકશાહીને વધારે સારી અને સાચી બનાવીને જ આપી શકાય.
આપણે ઘણી બધી વાત કરી. જો આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ, જેને આપણે કહીએ કે કી ટેકઅવેઝ, તારવવા હોય તો કયા કયા ગણાવી શકાય?
મારા મતે પહેલો મુદ્દો તો એની વ્યાખ્યા જ છે. પોપ્યુલિઝમ એ પાતળી વિચારધારા છે જે સમાજને નૈતિક રીતે શુદ્ધ લોકો અને ભ્રષ્ટ ઉચ્ચ વર્ગમાં વહેંચે છે અને માને છે કે રાજકારણ એ લોકોની સામાન્ય ઈચ્છાનું સીધું પ્રતિબિંબ હોવું જોઈએ.
બરાબર.
બીજું, એનું દ્વૈત સ્વરૂપ. એ લોકશાહી તરફી પણ હોઈ શકે અને ઉદાર લોકશાહી માટે ખતરો પણ. આ સમજવું બહુ જરૂરી છે.
ત્રીજું, એનો ઉદય કોઈ એક કારણથી નથી થતો. આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય આ બધા કારણોનું મિશ્રણ છે અને તે ખરેખર તો અત્યારની લોકશાહીમાં જે પ્રતિનિધિત્વનું સંકટ છે એનું એક લક્ષણ છે.
ચોથું, એની પાતળી પ્રકૃતિને કારણે તે કોઈ પણ જાડી વિચારધારા, રાષ્ટ્રવાદ, સમાજવાદ સાથે જોડાઈ શકે છે, એટલે એના જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે.
અને પાંચમું, એનો સામનો કરવો હોય તો ખાલી વિરોધ કરવાથી નહીં ચાલે. મૂળ કારણોને સમજવા પડશે, એના પર કામ કરવું પડશે અને ઉદાર લોકશાહીના સિદ્ધાંતોનું રક્ષણ કરવું પડશે.
આ મુદ્દાઓ આપણા રોજિંદા જીવનમાં આપણે જે રાજકારણ જોઈએ છીએ, પછી એ ગુજરાતનું હોય કે દેશનું, એને સમજવામાં કેવી રીતે મદદ કરે?
ચોક્કસ મદદ કરે. જ્યારે આપણે કોઈ નેતાને વારંવાર આપણે લોકો અને પેલા ભદ્ર લોકો કે દિલ્હીવાળા કે લ્યુટિયન્સ ગેંગ એવી ભાષા બોલતા સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પોપ્યુલિસ્ટ ભાષા છે,
એટલે આપણે એને ઓળખી શકીએ.
હા, જ્યારે કોઈ કોર્ટના ચુકાદા પર કે મીડિયા પર સવાલ ઉઠાવે અને એમને લોકોના દુશ્મન ગણાવે ત્યારે આપણને સમજાય કે આ ઉદાર લોકશાહીના પાયા પર હુમલો હોઈ શકે છે. એ આપણને રાજકીય ભાષણો પાછળની રણનીતિ સમજવામાં મદદ કરે છે.
મૂળેના પુસ્તકોમાં ચોક્કસ કેટલાક એવા વાક્યો કે વિચારો હશે જે આમ યાદ રહી જાય. એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ જે આખી ચર્ચાનો નિચોડ આપે.
હા, ચોક્કસ. પહેલો અને સૌથી મૂળભૂત વિચાર તો એમની વ્યાખ્યા જ છે, જે આપણે વારંવાર કહીએ. પોપ્યુલિઝમ એ એક વિચારધારા છે જે સમાજને બે સજાતીય અને વિરોધી જૂથોમાં વહેંચાયેલો મને છે. શુદ્ધ લોકો વિરુદ્ધ ભ્રષ્ટ ઉચ્ચ વર્ગ, અને દલીલ કરે છે કે રાજકારણ લોકોની સામાન્ય ઈચ્છાની અભિવ્યક્તિ હોવી જોઈએ. આ પાયો છે.
બીજો મહત્વનો વિચાર, પેલો વિરોધાભાસ. પોપ્યુલિઝમ લોકશાહી વિરોધી નથી, તે ઉદાર લોકશાહી વિરોધી છે. આ ભેદ પારખવો ખૂબ જરૂરી છે.
ત્રીજો વિચાર, જે ઉકેલ તરફ ઇશારો કરે છે. મુખ્ય સમસ્યા પોતે પોપ્યુલિઝમ નથી, પણ તે જે અંતર્ગત સમસ્યાઓનો પ્રતિભાવ છે, એટલે કે સમકાલીન લોકશાહીમાં પ્રતિનિધિત્વનું સંકટ. આ આપણને યાદ અપાવે છે કે મૂળમાં જવું પડશે.
બરાબર. અને ચોથો વિચાર, જે સાવચેત કરે છે. પોપ્યુલિસ્ટ પક્ષો માત્ર વિરોધ પક્ષો નથી, તેઓ કાર્યક્રમ આધારિત પક્ષો પણ છે, જે સમાજ અને રાજકારણનો વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરે છે.
હા, એટલે કે તેમને સાવ નકારી ન દેવાય. ભલે આપણે સહમત ન હોઈએ, પણ એમની વાત, એમના સમર્થકોની ચિંતાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
તો છેલ્લે, આ બધી વાતચીતનો સાર શું? એક સામાન્ય નાગરિક માટે આ સમજણ કઈ રીતે ઉપયોગી? પ્રેક્ટિકલ એપ્લિકેશન શું?
જુઓ, ઘણી રીતે ઉપયોગી છે. પહેલું તો આપણી વિચારવાની શક્તિ વધે છે, ક્રિટિકલ થિંકિંગ જેને કહીએ. આપણે નેતાઓના ભાષણ, ટીવીની ચર્ચાઓ, વોટ્સએપ મેસેજ આ બધાને વધારે સારી રીતે સમજી શકીએ. કોણ લોકોના નામે શું કહી રહ્યું છે એ પારખી શકીએ.
બીજું, આપણે વધુ જાણકાર નાગરિક બનીએ. મત આપતી વખતે કે કોઈ મુદ્દા પર પોતાનો મત બનાવતી વખતે આપણને ખ્યાલ આવે કે કયા સિદ્ધાંતો દાવ પર છે. લોકપ્રિયતા અને લોકશાહી મૂલ્યો વચ્ચેનો તફાવત સમજી શકીએ.
ત્રીજું, આ ખાલી આપણા દેશની વાત નથી, દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે, અમેરિકામાં, યુરોપમાં, બીજે ક્યાંય પણ, એ સમજવા માટે પણ આ એક ફ્રેમવર્ક આપે છે.
અને કદાચ સૌથી અગત્યનું, જે તમે હમણાં કહ્યું, સંવાદ માટે.
હા, જે લોકો પોપ્યુલિસ્ટ વિચારસરણી ધરાવે છે તેમની સાથે વાતચીત કરવા માટે, તેમની ચિંતાઓ સમજવા માટે, ભલે આપણે ઉકેલ સાથે સહમત ન હોઈએ, આ સમજ જરૂરી છે. નહીંતર સમાજમાં જે ધ્રુવીકરણ વધી રહ્યું છે એ ઘટશે નહીં. સમજણથી જ સંવાદ શરૂ થાય.
ખરેખર આ બહુ ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા હતી. મારા માટે વ્યક્તિગત રીતે કહું તો સૌથી મોટો બોધ એ છે કે પોપ્યુલિઝમને કાળા કે ધોળામાં જોવું સહેલું છે, પણ એ ખરેખર ગ્રે છે. એની જટિલતા સમજવી પડે. એ ક્યારેક લોકશાહીની ખામી બતાવે છે તો ક્યારેક એ જ લોકશાહી માટે ખતરો બની જાય છે. અને હા, ઉદાર લોકશાહી એ કંઈ ગ્રાન્ટેડ લેવાની વસ્તુ નથી, એને સતત સાચવવી પડે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે પોપ્યુલિઝમ ઘણીવાર એક લક્ષણ છે, મૂળ રોગ નથી. મૂળ રોગ કદાચ આપણી રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં રહેલી ખામીઓ છે. વધતી અસમાનતા, ભ્રષ્ટાચાર, સામાન્ય માણસને લાગતું અપમાન કે તેમનો અવાજ સંભળાતો નથી. જ્યાં સુધી આપણે એ મૂળ કારણો પર ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી પોપ્યુલિઝમના જુદા જુદા રૂપો આવતા જ રહેશે. એટલે ઉકેલ એ છે કે લોકશાહીને વધુ સમાવેશી, વધુ સાંભળનારી અને વધુ પ્રતિભાવ આપનારી બનાવવી.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.